ભલે ગામડાનો તોય અને અભણ આદિવાસી તોય બુદ્ધિશાળી તો ખરો જ. બધા હૃદયથી હારેલા આવ્યા છે અને એ જોઈને બિચારા વનવાસીઓ એમની દયા લાવી રહ્યા છે. ભલે કેવટ નાનો સરખો માણસ છે પણ આવડા મોટા ભગવાનને રમાડી શકે, અને આવડો મોટો ભગવાન જે આખી સૃષ્ટિનું સંચાલન ને સર્જન કરતો હોય એના એની એની મરજી પ્રમાણે અને એના હુકમથી જ બધું ચાલતું હોય. પણ અહીંયા આગાડી ભગવાનને કેવટને આધીન થઈને ચાલવું પડે. હવે આ બધા નદી લઈને આવ્યા છે દુઃખની, સમુદ્રને મળવાનું છે. બધા ડૂબશે તો બધા ડૂબી જવાના કહેતો શોકમાં. પણ લાભ લેનારા કેવટને માટે તુલસીજીએ કહ્યું, બળદાવા જબરદસ્ત મોટું જહાજ છે, આ બધાને એમાં બેસાડીને તારી શકે એમ છે. કેમ? બધા દુખી છે ને એ પ્રસન્ન, એ રાજી છે કે મને ભગવાન મળ્યા છે, મારે મારી ઝૂંપડીએ આવીને ઉભા છે. નાવ મારી નારી બની જાય, આમ કેટલી વાતો કરીને ભગવાનને વનવાસની અંદર કોક તો રમૂજ કરનાર જોઈએ ને. ઘરમાં બધા છાના માના ચૂપ સુનમુન થઈને બેસી રહે, ઘર ગમે ખરું. તો કેવટ છે તે ભગવાનને માટે વનવાસ દરમિયાન એક આનંદ કરાવનાર વ્યક્તિ છે, અને એ પણ ભગવાનને કે તમારે આમ કરવાનું છે. જયારે રાજમહેલમાં ભગવાન કે નોકરોને તમારે આમ કરવાનું છે, અરે સકલ આખી દુનિયાને એમ કે આ પ્રમાણે ભગવાનની મરજી પ્રમાણે છે, પણ અહીંયા કેવટની મરજી પ્રમાણે ભગવાન એટલે એટલો બધો પ્રસન્ન આનંદમાં છે કે જે નગરવાસીઓને દુઃખી જોઈને એને કરુણા ઉપજે કે આ બધા દુઃખી છે. અને બધા ડૂબતા હોય તો ભગવાનનું શરણ છે એ તો માત્ર આનંદ સ્વરૂપ છે, અને એને બદલે આ દુઃખ અહીંયા આગાડી ક્યાં? એટલે તુલસીજીએ બહુ સરસ વિચારપૂર્વક કહ્યું છે, વિચાર કરીને આ ઉપમા આપી છે, કેવટ બુદ્ધિ બળી ના આવા. કેવટની બુદ્ધિ એટલી મોટી, એટલી મોટી નૌકા, એટલું મોટું જહાજ છે કે શોક સમુદ્રમાં ડૂબતા આ બધાને પોતાના ભક્તિના આનંદના જહાજમાં ઉપર ચડાવીને બચાવી લીધા. સકઈ ને ખેઈ બધા કોઈ પાર ઉતરી શકે એવા નતા. સકઈ ને ખેઈ જેને ખેપ કહેવાય ને, નદીની નાવડાની એક ખેપ બીજી ખેપ એમ, પણ આમાંથી એક પાર ઉતરી શકે એમ બધા જ, એક પણ એમાંથી પાર ઉતરી શકે એમ નતો. બધા જ શોક સમુદ્રમાં, શોકની નદીમાં ડૂબેલા જ છે. કે તો તારશે કોણ? આવો કેવટની નાવમાં ચડી જવા માટે. પ્રભુ કેવટ કી નાવ ચડે, એમ આખા સમાજને પણ ભગવાને કેવટને તૈયાર કરીને, કેવટને નિમિત્ત બનાવીને બધાને નાવમાં બેસાડીને તાર્યા દુઃખમાંથી. અને બધાને એમ થયું, આ કેવટ ભલો કેવો માણસ, કેવો ભલો માણસ છે, એ ભગવાનને હસાવતો રહ્યો છે, આનંદ કરાવતો રહ્યો છે. આ બધી જ પ્રકારે કેવટ ને આધીન થયા ભગવાન, ભક્ત આધીન ભગવાન. અને એટલે સુધી કહી દીધું કે હું તો મારા ભક્તોનો સાચવનારો છું, અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. કેવટ, ગુહ, હનુમાનજી, સુગ્રીવ, વાલી, ભગવાન જટાયુને વશ થયા છે, શબરી, અહમ ભક્ત પરાધીન. જો ભગવાનને ભક્તોને આધીન થવું પડતું હોય, થવું જ પડે, તો જનકપુરના વાસીઓ ભલે ને વેવાઈ રહ્યા કે સસરા રહ્યા, અયોધ્યાનું રાજ રહ્યું, તો પણ બધાને ભગવાનના ભક્ત નાવિક એને આધીન, કેવટને આધીન થવું પડ્યું. કેવટ કેટલો મોટો હશે કે કેવો નાનો, પણ છતાં બધા ઉપર આ થોડી ઘડી ઘડી બે ઘડી તો એનું પોતાનું શાસન તો ખરું ને. એટલે ભગવાનને સાથે રાખીને અયોધ્યાના રાજા છે, જનકપુરના રાજા છે, પણ એ બધા એના રાજાનો રાજા છે. કેવટ બુદ્ધિ બળી ના આવા, કેવટ સૌને આનંદ અને ભક્તિનો આનંદ અપાવી રહ્યા છે. અને એટલા માટે સકઈ નખે એક નહીં આવા, ખે એટલે એને ચલાવે કોણ? એક કેવટ એકલો જ નાવ ચલાવવા વાળો છે, એની વિદ્યા એને એની પાસે એકલાની પાસે જ છે. આવડું મોટું જહાજ એના કપ્તાન તરીકે ભગવાન હોઈ શકે, પણ અત્યારે કેવટ છે, એને ચલાવવું એ બીજા કોઈનું કામ નથી, ફક્ત તેને ચલાવવા માટે એકમાત્ર કેવટ જ છે. અને એની પાછળ એક નહીં આવા, બધાએ ઘણો વિચાર કર્યો પણ કોઈ એનો ઉપાય શોધી ના શક્યો કે હવે આમાંથી બહાર કેમ નીકળવું. કોઈ અટકળ પણ નથી કરી શકતું, અટકળ તો કરી શકાય ને, આમ થાય તો આમ નહીં, આમ કરીએ તો આમ નહીં. પણ એટલે જેને વિચારનું વૈવિધ્યતાપણું, પણ એ વિચારે કોઈના મનમાં ઉઠતો નથી, અટકળ સરખી નથી આવતી કે આમાંથી પાર કેવી રીતે ઉતરવું. કેવટ સિવાય વનચર કોલ કિરાત બિચારે થકે બિલોકી પથિક. વનની અંદર વિચારનારા બિચારા કયા ને, બિચારા ભીલ કોલ કિરાત વનવાસીઓ. બિચારા એટલે એ વનની અંદર રહે છે, બીજું કઈ એમને ખબર નથી, અનાથ છે. ભગવાન તો અયોધ્યા ને જનકપુરના વાસીઓને મળ્યા છે, પણ એ બધા જ જિસકે પાસ કોઈ ચારા નહીં હૈ ઉસકો કહેતે બેચારા, બેચારા જેની પાસે કશું નથી. વનની અંદર જે કઈ ઇંધન પાત કિરાત મિતાઈ, લાકડા ને પાંદડા, એ જ આખો દિવસ એનો વ્યવસાય, એ જ વ્યવસાય. જેમ જાત્રાએ જાઓ તો પહાડ પથ્થર ને પાણી, ત્રીજું વધી લાવો જોઈએ. એટલે યાત્રીએ બિચારો આ ત્રણ થી ચોથું કશું ના મળે એને. અહિયાં ભગવાનની સાનિધ્યમાં પણ કહ્યું વનવાસીઓ છે માટે, અને તમે બધા નગરવાસીઓ છો, એ બધા આ નગરવાસીઓની લાચારી જોઈને વો લોગ બેચારે હો ગયે હૈ, ત્યાં જુઓ ને નગરવાસીઓ, આટલી બધી સુવિધાઓ છે, આટલી બધી સગવડો છે એમના ઘરમાં, છતાં અહીંયા અગાડી લાચાર થઈને આવ્યા છે. અને એ એમને બીજી કોઈ સહાય વનવાસીઓ કરી શકે એમ નથી, માટે એ બિચારા ભગવાન મળ્યા છે. બિચારો કોને કહેવાય? જેને કશો આધાર ના હોય, કે જેને મા બાપે ના હોય, એને કે જો બિચારો મા બાપ વગરનો છે. પણ અહીંયા તો ભગવાન સીતારામજી છે જ મા બાપ તરીકે વનવાસીઓની પાસે, પણ સમસ્યાનો ઉકેલ નથી કે આ નગરવાસીઓને અમારે કેવી રીતે સહાયરૂપ થવું, એમને અમારે કેવી મદદ સેવા કરવી, એ વંચર વનવાસીઓ પાસે એનો કોઈ ઉપાય નથી, એટલા માટે બિચારા છે. બાકી તો સંપન્ન છે, ઉદાર છે, જે કઈ ફૂલ ફળ છે એ લાવી લાવીને બધાને સ્વાદ ભેદ કઈ કઈ ને કઈક લો, આ ખાવ, આ બહુ સરસ છે, આ ઘણું સરસ લાગશે, આ આવું છે, અમે ખૂબ લઈ આવ્યા છે. બધાના સ્વાદ ભેદ કઈ કઈને પોતાની પાસે જે છે એનાથી આવકારી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. અને પાછું કોઈ કઈક લો, તમે સામાન્ય મહેનતુ માણસો છો ને, આ કઈક વળતર તો અમે તમને આપીએ, કેવટે ઉતરાઈ નથી લીધી. તો વનવાસીઓ પણ એ રહી, જે કઈક આપવા જાય ખિસ્સામાં, ભાઈ અમને આપવું જોઈએ, ભગવાનને ત્યાં આવ્યા છે ને, એમને એમ કઈ ના લેવાય, કઈક આપવું. તો આ નગરવાસીઓ વનવાસીઓને કઈક આપી રહ્યા છે, અમારું આ કઈક મોલ લો, આ કઈક એની કિંમત લો, તો કે ના અમારે નથી લેવી. આટલા બધા તો ઉદાર છે, પોતાની પાસે જે કઈ સંપત્તિ છે એ નગરવાસીઓના સ્વાગત માટે ખૂબ આપ્યા કરે છે. પણ બિચારા ક્યાં છે? કે ભગવાનના વિયોગથી જનકપુર ને અયોધ્યા છોડીને અહીંયા આગળ દુઃખમય થઈને આવ્યા છે. એની એને માટેનો અમારે પાસે કોઈ ઉપાય નથી, એટલે વનવાસીઓ બિચારા થઈને ઉભા છે કે અમને શું કરીએ. તો રાજી થાય અને એમના દુઃખ જાય, થકે બિલોકી. આ બધા જે યાત્રીઓ છે ને, એ પોતાનું હૃદય હારી ચૂકેલા છે, હૃદયથી હારી ચૂકેલા છે. હવે એમને બેઠા કેમ કરવા? એક માણસ અત્યંત દુખી હોય, તને દુઃખમાંથી બહાર કેમ કાઢવો, બેઠો કેમ કરવો? પથિક હિય હારે, આમ બધી જ રીતે હતાશ થઈ ગયેલા આ નગરવાસીઓને સમજાવી શકવા માટેની કોઈ શક્તિ જડતી નથી વનવાસીઓને. અને એટલા માટે તુલસીજીએ એમને ઉપમા આપી બિચારાની. બાકી એમને કઈ અમથા બિચારા તો છે જ નહીં, દિલદાર છે, દિલના દોલા છે, પૂરા ઉદાર છે. પણ માત્ર આ લોકોને કેવી રીતે સમજાવીને છાના રાખવા એ ઉપાય એમની પાસે નથી.